నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ మంగళం కుల్కొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాయ భవాయ సర్వభావ.
సమయసార్ భగవాన్ కుంకుందాచార్య రచిత సమయసార్ તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા, એની ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારની ગાથા 90 સુધી સ્વાધ્યાય થયો છે. 90મી ગાથામાં એ વાત આવી કે આ ઉપયોગ છે તે ત્રણ પ્રકારનો છે, એટલે કે એ ત્રણ પ્રકારના વિકારી પરિણામો રૂપ ઉપયોગ થાય છે. જો કે પરમાર્થે તો એ ઉપયોગ શુદ્ધ નિરંજન એક જ પ્રકારનો છે, પણ એ ત્રણ પ્રકારનો પરનું લક્ષ કરવાને કારણે થાય છે. એ ત્રણ પ્રકારના વિકારી પરિણામો જે થાય છે એમાં એ મિથ્યાત્વને કારણે પરનું એ લક્ષ કરે છે, એટલે એનો ઉપયોગ શુદ્ધ છે. એમાં એને એમ લાગે છે કે એ પરના કાર્યો કરે છે, પરને ભોગવે છે, એમ કરતા એનો ઉપયોગ એ વિકારી થાય છે. અને એ વિકારી ઉપયોગ થતાં જે ભાવ કરે છે એ ભાવનો કરતા એ પોતે જ છે. એક જે ભાવ કરે છે એ ભાવનો કરતા એ ઉપયોગ છે. અને ઉપયોગને અહીંયા કરતા એટલા માટે કહ્યો કે એ પર્યાયરૂપ ઉપયોગ છે, દ્રવ્યરૂપ ઉપયોગ નહીં, એટલે ત્રિકાળ ઉપયોગ નહીં. આ પર્યાયરૂપ ઉપયોગ છે, ક્ષણિક ઉપયોગ છે, એટલે એ વખતે એ ઉપયોગ અશુદ્ધ ઉપયોગ છે, એનું ઉપાદાન અશુદ્ધ છે, એ યોગ્યતા છે. અને એ સમયે એને એવા વિકારી ભાવ વિકારી પરિણામ થાય છે, એવો એ ઉપયોગ ત્રણ પ્રકારનો મિથ્યાદર્શન, અજ્ઞાન અને અવિરતિ રૂપ ત્રણ પ્રકારના ભાવરૂપ થાય છે. અને એમાં પછી એ અનેક પ્રકારના ભાવ કરે છે, અને એ દરેક ભાવનો એ પોતે જ કરતા થાય છે, એમાં બીજો કોઈ કરતા થતો નથી. એ વખતે સામે નિમિત્ત ગમે તે હોય, પણ એ ભાવનો કરતા તો એ જીવ પોતે જ છે. એ વાત અહીંયા આપણે 90મી ગાથામાં સમજ્યા. હવે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પૂદગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે. પહેલા એમ વાત કરી કે આ ઉપયોગ ત્રણ પ્રકારે થાય છે, અને જે અનેક પ્રકારના ભાવ થાય છે એનો કરતા એ ઉપયોગ પોતે છે, એમ વાત જ્યારે 90મી ગાથામાં કરી, તો હવે એ વખતે પેલા પૂદગલ દ્રવ્ય કર્મ એ કઈ રીતે વર્તે છે એ વાત સમજાવે છે કે આત્માને ત્રણ પ્રકારના આ વિકારી પરિણામ થયા. એ વિકારી પરિણામ ઉપયોગના છે, અને એ ઉપયોગ એનો એ ત્રણ પ્રકારે થયો, મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ રૂપ થયો. અને એમાં એને અનેક પ્રકારના ભાવ થાય, એ બધાનો એ કર્તા છે. એટલે એમ અહીંયા કહ્યું કે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું છે, અને એવું પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પૂદગલ દ્રવ્ય શું કરે, તો કે પૂદગલ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે. જ્યારે આત્માને ત્રણ પ્રકારના પરિણામ વિકારનું કર્તાપણું હોય ત્યારે પૂદગલ દ્રવ્ય પોતાની મેળે જ, એમ નહીં કે એને જીવ પરિણમ આવે, જીવનો ઉપયોગ એને પરિણમ આવે, એમ નહીં, પણ પૂદગલ દ્રવ્ય કારમાણે રજકણો પોતે પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે, એટલે કે કર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે છે પોતાની મેળે જ. કર્તાપણું જીવનું નથી, જીવનું કર્તાપણું તો સ્પષ્ટ કર્યું કે ત્રણ પ્રકારના એવા વિકારી પરિણામ થાય છે, એમાં એ વખતે એનો અશુદ્ધ ઉપયોગ છે એ કર્તા છે. એટલે એનું કર્તાપણું તો એના ભાવનું છે, જેવા ભાવ એ કરે છે એવા ભાવનો એ કર્તા થાય છે. પેલા પૂદગળ દ્રવ્યની અંદર કર્મ બાંધવાની ક્રિયા કરવારૂપ કર્તા થતો નથી, પણ એ વખતે એ પૂદગળ દ્રવ્યની અંદર કે કર્મરૂપ અવસ્થા થાય છે તો એની પોતાની છે, એટલે એ પૂદગળ દ્રવ્ય પોતાની મેળે જ કર્મપણે પરિણમે છે. શરૂઆત કરી અને જે શું કહેવાનું છે ગાથામાં એની અંદર જ આખો ભાવ આપણને સ્પષ્ટ કરી દીધો, બહુ સ્પષ્ટ વાત કરી દે છે. અને પછી આ વાત જ્યારે કુંકુંદાચાર્ય ભગવાન કહે છે 91મી ગાથામાં, એમ કહે છે કે યમ કરોતિ ભાવમાત્મા કર્તાશ ભવતિ તશ ભાવશ કર્મત્વમ પરિણમતે તસ્મિન સ્વયં પુદ્ગલમ દ્રવ્યમ. ગુજરાતીમાં જે ભાવ જીવ કરે અરે જીવ તેહનો કર્તા બને, કર્તા થતા પુદ્ગળ સ્વયં ત્યાં કર્મ રૂપે પરિણમે. જે ભાવ જીવ કરે એનો કર્તા જીવ થાય, અને એવો એ કર્તા થાય છે ત્યારે તે વખતે પેલું પૂદગળ છે તે સ્વયં ત્યાં કર્મરૂપે પરિણમે. બહુ સહેલી સ્પષ્ટ વાત કરી દીધી છે, ગળે ઉતરી જાય એવી વાત છે, પણ એકાગ્રતા કરે તો એમાં વાત ગળે ઉતરે ને, તો સત્યનો સ્વીકાર થાય ને. એને એકાગ્રતા કરવી હોય તો બધું થાય એમ છે. પ્રભુ જિનેશ્વર ભગવાનની વાણીનો વિશ્વાસ કરો. હવે ઘણો સમય થયો, અનંત કાળ વીતી ગયો પ્રભુ, આ રખડવાનું ઘણો 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 કાળથી થયું પ્રભુ. આપણે આ નવા નથી અહીંયા આ પર્યાયની અંદર, મનુષ્યની પર્યાય પણ અનેક વખત મળી ચૂકી છે. આ 24 તીર્થંકર ભગવાન બરસ ક્ષેત્રમાં થયા, એમાંના 24 તીર્થંકર ભગવાનની સાથે આપણે કોઈક સમય હતા કે જ્યારે એમને તીર્થંકર પણ નહોતું થયું, એ પોતે હજી પુરુષાર્થ કરતા હતા, એ વખતે આપણે પણ એમની સાથે હોઈશું, એ વખતમાં પણ આપણે હોઈશું. પણ એમણે પુરુષાર્થ કર્યો, આગળ વધ્યા અને છેવટે તીર્થંકર થયા, કેવડી થયા, બીજા કેટલાય અસંખ્ય કેવડી થયા ભરત ક્ષેત્રના વિષયથી, ત્યારે પણ આપણે એમની સાથે હોઈશું. મહાવીદેવ ક્ષેત્રમાં ગયા હોઈશું, ત્યાં પણ કેવડી થયા, એમની સાથે આપણે હોઈશું. પણ આપણે પુરુષાર્થ ન કર્યો, રખડ્યા અને પેલા પુરુષાર્થ કરી, કેવળ જ્ઞાન પ્રગટ કરી અને સિદ્ધ થયા. હવે પ્રભુ બહુ થયું, હવે આવો વિચાર કરી અને આપણે પુરુષાર્થ કરવાનો છે. આ ભાવમાં જે મળ્યું છે એનાથી વધારે કંઈ બીજું મળવાની જરૂર નથી કે જેને લીધે થઈને ધર્મ પમાય. લોકો એમ કહે છે, ઊંધી દલીલ કરે છે કે ભાઈ પુણ્ય હશે તો બધા સંયોગ મળશે ને, તો ધર્મ કરીશું ને, તમે પુણ્યની ના પાડો પણ પુણ્ય હશે તો ધર્મ થશે કે એમને એમ થશે. અરે ભલા ભગવાન, આ તને આટલી અનુકૂળતાઓ મળી, આનાથી વધારે તારે કેવું પુણ્ય જોઈએ કે જેમાં તું ધર્મ કરી શકે? અત્યારે વર્તમાનમાં જે પુણ્યનો ઉદય તને વર્તે છે, આવા પુણ્યનો ઉદય કેટલા લોકોને છે જગતના જીવોનો? તું પ્રભુ વિચાર કર, કેટલા લોકોને આવો પુણ્યનો ઉદય છે કે જેમને આ ગુરુદેવના પ્રવચનો મળ્યા છે, આ શાસ્ત્રો મળ્યા છે, આ બુદ્ધિ મળી છે, આ અનુકૂળતાઓ મળી છે, એવો પુણ્યનો ઉદય કોને છે પ્રભુ? એટલો તો વિચાર કર. અને આનાથી વધારે બીજી કઈ અનુકૂળતા તારે જોઈએ કે જ્યારે તું ધર્મ કરી શકે? જો આટલી અનુકૂળતાઓમાં તું ધર્મ નથી કરી શકતો, તો પછી આવી અનુકૂળતાઓ મળતા તો કેટલાય ભાવો વીતી જશે, અને પછી તો તું ક્યાંય પડી જઈશ. એટલે પ્રભુ આ મહાપુરુષોએ જે કરુણા કરી છે, એ કરુણાને આપણે પામીએ. કરુણા શું છે? તો તું સિદ્ધ સમાન છો અને અમારી જેમ તું સિદ્ધત્વને પ્રગટ કર, એવી એ મહાપુરુષોએ જે કરુણા કરી છે એને આપણે પામીએ. અને એને પામવા માટે આ શાસ્ત્ર છે, આ દ્રવ્યાનુયોગનો સર્વશ્રેષ્ઠ ગ્રંથ છે અને સર્વોત્તમ ટીકા છે. કુંકુંદાચાર્ય ભગવાન અને અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ વાત કરતા હોય અને ગુરુદેવ સમજાવતા હોય, એટલે જાણે કે સોનામાં સુગંધ પડી એવી આ વાત છે કે જે ભાવ જીવ કરે છે એનો એ કરતા થાય. જે ભાવ જીવ કરે એનો એ કરતા થાય છે. એ પેલા કર્મનો કરતા નથી થતો, એટલે કર્મનું કરતા પણ એ જીવને નથી, જીવ પોતે પોતાના ભાવનો કરતા છે. પછી સામે કારણે રજકણો ભેગા થઈ અને જેમ બંધાવવું હોય તેમ બંધાઈ જાય છે એમનું પણ નિશ્ચિત છે. અનેક પ્રકારના એ કારણે રજકણો છે અને એમાંથી કોઈ જ્ઞાનાવરણીયના છે તો કોઈ દર્શનાવરણીના છે તો કોઈ મોહનીયના છે. એ કારણે રજકણો જે પૂતગળ છે, પરમાણુ છે, એ પરમાણુઓ ભેગા થાય છે, સ્કંદની રચના થાય છે અને એ સ્કંદ રૂપે એ પરિણમન, એ વિભાવ પરિણમન છે. સ્કંદ રૂપ અવસ્થામાં પૂતગળનું વિભાવ રૂપ પરિણમન છે અને આ જીવને પોતાના સ્વરૂપથી ચ્યુત થઈ અને પરનું લક્ષ કરી અને જે પરિણમન કરે છે એ વિભાવરૂપ પરિણમન છે. એટલે જીવને પણ વિભાવરૂપ પરિણમન છે અને ત્યાં પેલા પૂતગળને પણ વિભાવરૂપ પરિણમન છે. પોતાનું સ્વભાવરૂપ પરિણમન શું છે એને સમજી અને એને પુરુષાર્થ કરવાનો છે. પોતાનું સ્વભાવરૂપ પરિણમન તો એ છે કે પોતે પોતાના અનંત ગુણને કારણે જેવા શુદ્ધ સ્વભાવ, જ્ઞાન, શાંતિ, આનંદ છે એવા ભાવે પરિણમવું જોઈએ. એમ નહીં કરતા એ વિભાવ ભાવે પરિણમન છે. એ વિભાવ ભાવે પરિણમન કરીને જીવ અનાદિનો રખડે છે. અહીંયા કહે છે કે ભાઈ તું જે ભાવ કરે એ ભાવનો તું કરતા, પણ એમ તો નથી કે પેલા પૂતગળ કર્મનો તું કરતા. ગાથાના અર્થમાં કહે છે કે આત્મા જે ભાવને કરે છે, આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા યમ ભાવમ કરોતી તસ્ય ભાવસ્ય સકર્તા ભવતી. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. અને આગળ પણ કહે છે કે તસ્મિન પુદ્ગલમ દ્રવ્યમ સ્વયં કર્મમ ત્વમ પરિણમતી. એટલે તે કરતા થતા, તેવી રીતે આત્મા કરતા થતા એ વખતે જે પૂતગળ દ્રવ્ય છે તે પોતાની મેળે કર્મપણે પરિણમે છે. તે દ્રવ્યની ભિન્નતા, સ્પષ્ટ ભિન્નતા અહીંયા દર્શાવી છે. બંને દ્રવ્ય પોતપોતાની રીતે પરિણમન કરે છે તો કરે છે અને એમાં નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે આ બાજુ જીવ જેવા ભાવ કરે છે એ ભાવનો કરતા થાય છે ત્યારે તે વખતે પેલું પૂતગળ દ્રવ્ય પોતાની મેળે કર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત થાય છે. ટીકામાં અહીંયા સ્પષ્ટતા કરતા કહે છે કે આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. આત્માને તો ભાવ હોય, પરની અંદર કંઈ કરવા પણ હોય નહીં. આત્માને ભાવ ક્યારે હોય, કઈ અવસ્થામાં હોય, દરેક અવસ્થામાં હોય. એ નિગોદમાં હોય તો પણ આત્માને ભાવ હોય, મન ન હોય પણ આત્માને ભાવ તો હોય. મનથી એ સંકલ્પ વિકલ્પ ભલે કરે, ભાષા હોય, એ બધું આવડતું હોય, એ બધું બરાબર છે, પણ ભાવ જે છે એને કોઈ સંકલ્પ વિકલ્પની જરૂર નથી. સંઘની પચેન્દ્રિય છે એને મન છે અને મનથી એ વિચાર કરે છે, વિકલ્પ કરે છે, ચિંતવન કરે છે, બધું કરે છે. પણ એ ચિંતવન, મનન, મંથન જ્યારે થાય છે, મનની ક્રિયા થઈ રહી છે, એ વખતે એની સાથે રહેલો જે ભાવ છે એ મહત્વનો છે. અને એવો ભાવ થવામાં સંઘની પચિન્દ્રિયને તો મદદ મળી રહે છે, મનની મદદ મળે છે. એને જેવા ભાવે વર્તવું હોય એવા એ મનોમંથન ચિંતવન કરે એટલે એવો ભાવ હોય. એ પૂજાના વિકલ્પો કરે છે, પૂજા વિશે વિચારે છે, પૂજા કરવા માટે એ શબ્દોમાં ભગવાન તરફ અહોભાવ પ્રગટ કરે છે, તો એ સાથે જે રહેલો ભાવ છે તે શુભ ભાવ છે. એટલે એને શુભ ભાવે પ્રવર્તવું હોય તો એને માટે બહુ સહેલું છે. સંઘની પચેન્દ્રી માટે તો ખૂબ સહેલું છે. એ જ રીતે એને શુદ્ધ ભાવમાં જવું છે તો એ શુભ ભાવ આ કરે છે, એ શુભ ભાવ એ અટકવાનું સ્થાન છે એમ સમજીને, એમ સમજીને એ શુદ્ધ ભાવમાં જવા માટે શુભ ભાવને છોડે છે અને શુદ્ધમાં જઈ શકે છે. એટલે સંઘની પચેન્દ્રિય થયો છે અને એમાં આ બધી અનુકૂળતા મળી છે એટલે એને સ્વરૂપમાં જવા માટેની બધી અનુકૂળતા છે. સ્વરૂપનો સ્પર્શ કરવો, સ્વરૂપનો અનુભવ કરવો, એને માટે એને તો બધી અનુકૂળતા છે. પેલા એકિન્દ્રિયને બિચારાને આ બધી કોઈ અનુકૂળતા નથી. એ પોતે પોતાના સ્વરૂપમાં ક્યાંથી જાય? છતાં એને ભાવ તો છે, એને દ્વેષના ભાવ ખૂબ છે. શુભ ને અશુભ બંને પ્રકારના ભાવ છે, પણ વિશેષતાથી એને અશુભ વધારે છે. એટલે બિચારા એક ઇન્દ્રિયમાંથી નીકળતા 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 લાખો કરોડો વર્ષ એમને નીકળી જાય છે ત્યારે એ એક ઇન્દ્રિયમાંથી નીકળે છે. બે ઇન્દ્રિયને પણ ભાવ છે, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા, પંચેન્દ્રિય અસંગનીને પણ ભાવ તો હોય. જીવ માત્રને ભાવ છે, અને ભાવને કારણે એ ભાવને કારણે એ ભાવનો એ કરતા થાય છે. તો સામે એ કર્મને રજકણો એ કર્મરૂપે બંધાય છે, અને કર્મરૂપે બંધાય છે એ ક્રિયા એ કર્મણે રજકણોની પોતાની છે. જ્યારે એ વખતે એમને એ બંધાય છે, એ બંધાવવા માટે નિમિત્ત કારણ તરીકે એ જીવના ભાવ છે. જીવના ભાવ ખરેખર કરતા થઈને કર્મણે રજકણોને ભેગા કરે અને કર્મ બાંધે એમ બિલકુલ નથી. કેમ કે પોતે પોતાના ભાવને કરે, પોતાના ભાવ સુધી પહોંચે, પણ પેલા કર્મણે રજકણો સુધી એ પહોંચે એમ તો બનતું નથી. એટલે એ કર્મણે રજકણોને એકઠા કરે એમ બનતું નથી, કર્મણે રજકણોને ક્યાંથી ભેગા કરે? આ સંઘની પચેન્દ્રિય થયો છે, ડાયો હોશિયાર થયો છે, તો એને ક્યાં ભાન પડે છે કે ક્યાં કર્મણે રજકણો છે અને કયા પ્રકારના છે, ને એમાંથી એ તારવીને ભેગા કરે? એવું ક્યાં કરી શકે છે? એને ક્યાં એ ઇન્દ્રિયો દ્વારા શક્ય છે? એટલે એ શક્ય જ નથી કે એ કર્મણે રજકણોને ભેગા કરીને કર્મ બાંધે. કર્મ બંધાય છે તે સ્વયં બંધાય છે કર્મણે રજકણોની એવી એ સમયની યોગ્યતા છે, માટે એ કર્મણે રજકણો ભેગા થાય છે સ્કંદરૂપે, અને એ કર્મની પ્રકૃતિ બને છે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહની, અંતરાય એવી ચાર ઘાતી કર્મની, અને આયુષ, નામ, ગોત્ર, વેદનીય એવી અઘાતી કર્મની. એમ આઠ પ્રકારની પ્રકૃતિ, કુલ 148 પ્રકારની કર્મની પ્રકૃતિઓ એ બંધાય છે. એમાં એ કર્મણ રજકણો પોતે સ્વયં એ પોતાનું કાર્ય કરે છે. એટલે અહીંયા કહે છે કે આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે તેનો તે કરતા થાય છે. અને એમાં હવે ઉદાહરણ જે આપ્યું છે એને આપણે લઈએ. કે ઉદાહરણમાં કહે છે કે સાધકની જેમ, સાધક એટલે જે મંત્રની સાધના કરનાર છે એવા સાધકને અહીંયા લીધો છે, તે આત્માનો ભાવ નિમિત્તભૂત થતા પૂતગળ દ્રવ્ય કર્મપણે સ્વયં પોતાની મેળે જ પરિણમે છે. જે ભાવ છે એનો એ કરતા થાય છે, અને એ ભાવનો એ જ્યારે કરતા થાય છે તો એનું નિમિત્ત પામીને પૂતગળ દ્રવ્ય કર્મપણે પોતાની મેળે સ્વયં પરિણમે છે. બસ આટલી જ વાત મુખ્ય છે, અને આ જ વાતને સમજવાની છે. જો એ કર્મણે રજકણોને ભેગા કરીને બાંધી નથી શકતો, તો પછી આગળ વિચાર એમાં એને એમ થવો જોઈએ કે તો એ કર્મણે રજકણો મારી અંદર કંઈ ફેરફાર પણ ન કરી શકે. એ બીજી રીતે વિચાર કરે તો એ પણ સાથે એમાંથી નીકળે છે કે જો હું કર્મણે રજકણોને ભેગા કરી અને બાંધી નથી શકતો, તો પછી એ કર્મણે રજકણો મારી અંદર કંઈ ન કરી શકે, એ પણ એટલું જ સ્પષ્ટ થઈ જાય છે. અને એમ જ્યારે એને ખ્યાલ આવે ત્યારે તો એનો પુરુષાર્થ ઉપડે છે. કરે આ કર્મ મને કંઈ કરી શકતા નથી, હું કર્મને કંઈ કરી શકતો નથી, તો પછી હું શા માટે પ્રમાદી થઈને બેસી રહ્યો છું? હું મારો જેવો સ્વભાવ છે એવા સ્વભાવ ભાવે પરિણમવાનો પુરુષાર્થ શા માટે નથી કરતો? મને કોણ અટકાવે છે એવો પુરુષાર્થ કરતા? મને પોતાના સ્વરૂપમાં જતા કોણ અટકાવે છે? મને કોઈ અટકાવતું નથી. હું શા માટે આવા વેશ ભજવી રહ્યો છું? મારું મૂળ સ્વરૂપ જેવું છે એવું સ્વરૂપ સિદ્ધ ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે, અને એમણે મને એ સ્પષ્ટ જણાવ્યું છે, એવી કરુણા કરી છે, તો હવે એવા સ્વરૂપની પ્રાપ્તિ માટે મને કોણ અટકાવે? મને કોઈ અટકાવતું નથી, હું શા માટે પુરુષાર્થ નથી કરતો? મારો પ્રમાદ છે એટલે હું પુરુષાર્થ નથી કરતો, અને અનાદિથી આમ જ ચાલ્યું આવે છે, તો હવે મારે કેટલો કાળ સુધી આમ ભટકવું છે? એમ એને પુરુષાર્થ ઉપડે છે. આજે એક એક ગાથા છે એની પાછળનું આપણે તાત્પર્ય સમજીએ તો આપણને ખ્યાલ આવે કે આપણને કેટલો આત્મવિશ્વાસ અંદરમાંથી જાગૃત થાય છે, સાચું સમજાય છે, સત્યનો સ્વીકાર થાય છે, એટલે આત્માનું મહાત્મા આવે છે, પોતાના સ્વરૂપનું મહાત્મા આવે છે, પોતાની સમર્થતાનું મહાત્મા આવે છે, પોતે કેટલો સમર્થ છે, પોતે શું કરી શકવા માટે સમર્થ છે એનો એને ખ્યાલ આવે છે અને પુરુષાર્થ ઉપડે છે. બહુ સરસ ગાથા છે. એકવાર વિચાર કરીએ તો અંદરમાંથી જોમ આવે છે, જોશ આવે છે. આ કર્મો એને હું બાંધી પણ શકતો નથી, એનું હું કંઈ કરી શકતો નથી, ને એ કર્મો પણ મારું કંઈ બગાડી શકતા નથી. હું તો ભગવાન આત્મા જ્ઞાયક ત્રિકાળ શુદ્ધ છું, સિદ્ધ સમાન છું, એવો ને એવો ચોખ્ખો નિર્મળ છું પ્રભુ, એવો ને એવો જ છું. તો પછી હું એવા મારા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવાનો પુરુષાર્થ શા માટે નથી ઉપાડતો? એમ અંદરમાંથી જોર આવે છે, અંદરમાંથી એવું જોશ પ્રગટે છે અને આ આત્મા પુરુષાર્થ ભણી વળે છે, પોતાના સ્વરૂપ ભણી વળે છે. બહુ સરસ ગાથા મૂકી છે. એક એક ગાથાનો જો વિચાર કરીએ સમયસારની, તેમાંથી તો આત્મામાં જવાય છે પ્રભુ. અહીંયા ઉદાહરણ આપીને કહે છે કે ભાઈ, આત્માનો જેવો ભાવ છે, જેવા ભાવ એ કરે છે, એ ભાવ એનો કરતા છે, એ ઉપયોગ એનો કરતા છે, એ વખતે એનું નિમિત્ત પામીને પેલા પૂતગળ કારમેણ રજકણો સ્વયં પોતે પોતાની મેળે પરિણમે છે. અને આ વાતને અહીંયા ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરે છે. એટલે ઉદાહરણ દ્વારા સમજાવતા કહે છે કે જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે. સાધક ધ્યાન ભાવે પરિણમે છે તો ધ્યાનનો કરતા થાય છે. જીવ જેવા ભાવ કરે છે એવા ભાવનો કરતા થાય છે. અને તે ધ્યાન ભાવે સર્વસાધ્ય ભાવોને, અર્થાંત સાધકને સાધવા યોગ્ય ભાવોને અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધક કરતા થયા વિના સર્પાદિકનું વ્યાપેલું ઝેર સ્વયંમેવ ઉતરી જાય છે. મંત્રની સાધના કરે છે અને પેલી બાજુ પેલું ઝેર ઉતરી જાય છે. પહેલાના વખતની અંદર આવી સાધનાઓ થતી હતી કે સર્પ કરડ્યો હોય અને પછી એવા એ મંત્રના સાધકો હતા અને એ મંત્રની સાધના કરે એટલે પેલું ઝેર પેલાનું ઉતરી જાય. આ વાત અત્યારે લોકોને ગળે ઉતરે એવી નથી અને નહીં ઉતરે. અત્યારે વર્તમાનમાં એને એ વાત નહીં ગળે ઉતરે, એને એમ ગળે ઉતરશે કે આ ગોળી જે છે એ ગોળી લઈએ એટલે તાવ ઉતરી જાય, એ વાત એને ગળે ઉતરે છે. ગોળી દ્રવ્ય જુદું અને એનું શરીર છે એ દ્રવ્ય પણ જુદું, છતાંય એ ગોળી લેવાથી તાવ ઉતરી જાય એ વાત એને ગળે ઉતરી જાય. એને એ વાત ગળે ઉતરે છે કે આ એક્સ રે, એક્સના રેઝ છે એ રેઝ પડે છે અને પછી પાછળ પેલી પ્લેટ ઉપર જે છે એ એના હડકાનો પડછાયો એમાં અંકિત થઈ જાય છે, એ વાત એને ગળે ઉતરે છે. એને એક્સ રે દેખાતા નથી, છતાં પણ એને એ માને છે કે આ એક્સ રે છે અને એનાથી એ થઈ જાય છે. એને એ વાત ગળે ઉતરે છે કે આ સાઉન્ડ વેવ્સ જે છે એ શરીરમાં રહેલી પથરીને તોડી નાખે છે. લિથોટ્રિપ્સી દ્વારા એ સાઉન્ડ વેવ્સથી અંદરમાં રહેલી પથરી તૂટી જાય છે. એ સાઉન્ડ વેવ્સને જોતો નથી, જાણતો નથી, તે છતાંય એ વાત એને ગળે બેસી જાય છે કે ના, સાઉન્ડ વેવ જશે એટલે લિથોટ્રિપ્સી દ્વારા અંદરમાં રહેલી પથરી તૂટી જશે. વેવ્સ ક્યાં દેખાય છે? નથી દેખાતા, વેવ્સ નથી દેખાતા, છતાં પેલી પથરી તૂટે છે તો એ વાતમાં એને વાંધો નથી. મશીન ઉપર છે, કેટલું બધું દૂર છે એનાથી, શરીરને અડતું પણ નથી, દૂર છે, છતાં પણ એમાંથી નીકળતા સાઉન્ડ વેવ શરીરમાં અંદર પ્રવેશ પામે છે અને અંદર એના શરીરમાં રહેલી કિડનીમાં રહેલી પથરીનો ભૂકો કરી નાખે છે. આ વાત એને ગળે બેસી જાય છે. જે વેવ્સ દેખાતા નથી એ વેવ્સ એ પેલી પથરીને તોડે છે, એ વેવ્સ જ તોડે છે એમ પણ એને ગળે બેસી જાય છે. તો પછી પેલો મંત્ર ઉચ્ચાર કરે અને એના ધ્વનિ એ પણ વેવ છે કે નથી? એ પણ સાઉન્ડ વેવ છે કે નથી? અને એ વેવ દ્વારા પેલું શરીર છે એની અંદર કંઈક પ્રક્રિયા થઈ જાય એ વાત એને કેમ નથી બેસતી? અહીંયા આ સાઉન્ડ વેવ દ્વારા જે સારવાર કરવામાં આવે છે, કેન્સરની સારવાર થઈ શકે છે વેવ દ્વારા, રેડિયોથેરાપી દ્વારા. એ વેવ દ્વારા, રેડિયોથેરાપી દ્વારા શરીરની અંદર એ કેન્સરના જ જે કણ છે એટલે કે જેમાં એ કેન્સર થયો છે એ ભાગ જ માત્ર એમાંથી એ નીકળી જાય એ વાત એને ગળે બેસે છે. તો પછી પેલા મંત્ર દ્વારા જે વેવ્સ ઉત્પન્ન થાય છે એ વેવ્સ દ્વારા પેલું ઝેર ઉતરી જાય એમ કેમ ન બને? બહુ શાંતિથી વિચાર કરવાની વાત છે. આપણે દરેક વસ્તુમાં વિરોધ કરીએ છીએ ને, આપણે જોયું નથી એટલે વર્તમાનમાં આ વસ્તુ આપણે જોતા નથી એટલા માટે. પ્રભુ ઓમકાર ધ્વનિનો આપણે વિચાર નથી કરતા કે ઓમકાર ધ્વનિ કેવી પ્રચંડ હોઈ શકે એનો ક્યારેય આપણે વિચાર કર્યો છે? અહીંયા નાની નાની ડિવાઇસમાંથી જે કંઈ ઉત્પન્ન થાય છે એને તમે સેટેલાઇટ ઉપર લઈ જાઓ છો, અહીંયાથી જે વેવ્સ છે એને તમે સેટેલાઇટ ઉપર લઈ જાઓ છો, અને સેટેલાઇટ ઉપરથી ફરી પાછા એ નીચે આવે છે. અને આપણે ટીવી વગેરે જોઈએ છીએ કે અથવા તો ઇન્ટરનેટ દ્વારા બધું આપણે જોઈએ છીએ, હલતું ચલતું બધું બરાબર જોઈએ છે, એમાં આપણને કોઈ શંકા નથી પડતી. એ જે વેવ્સ પ્રોડ્યુસ કરનાર જે ડિવાઇસ છે કેટલી નાની છે અને એની તાકાત કેટલી, છતાં પણ એ સેટેલાઇટ ઉપર જાય અને ત્યાંથી પછી પાછી નીચે પૃથ્વી ઉપર બધા અને પહોંચે અને બધાને દેખાય, અને અથવા આપણે આ ઇન્ટરનેટથી આપણે અત્યારે કોમ્યુનિકેશન કરી રહ્યા છીએ એ બધું થાય છે, તો પછી તમે એમ કેમ નથી વિચારી શકતા કે સિમંદર પ્રભુ જેમનું 500 ધનુષ્યનું દેહમાન છે, એવડું મોટું દેહમાન, એવું એ પુદ્ગળ શરીર, એ દેહમાનની વાત છે પ્રભુ, સિમંદર પ્રભુના આત્માની વાત નથી, એવો એ દેહ, અને એમાંથી જે પ્રચંડ ધ્વનિ ઓમકારનો જે ઉઠે, આવડી મોટી ડિવાઇસ એની અંદરથી જે પ્રચંડ ધ્વનિ ઓમકારનો ધ્વનિ એમાંથી ઉત્પન્ન થાય, એ ધ્વનિ અહીંયા સુધી પહોંચે અને આપણા બધાના એ ઓમકાર સ્વરૂપ આત્માને એ હચમચાવી ન દે, એમ કેમ બને? એમ ન બને? એ ઓમકાર ધ્વનિ અહીંયા સુધી ના આવી શકે? એ દ્વારા જ્ઞાન અહીંયા સુધી ના આવી શકે? જો સેટેલાઇટનું માધ્યમ લઈ અને આપણે એક નાનકડા સામાન્ય વેવ્સને પૃથ્વી ઉપર આપણે જીવી શકીએ અને બધું જોઈ શકીએ કરી શકીએ, તો પછી આવી મોટી ડિવાઇસ સિમંદર ભગવાન, તીર્થંકર ભગવાન, સર્વજ્ઞ પરમાત્મા જેમનું દેહમાન 500 ધનુષ્યનું, અને એવો શુદ્ધ આત્મા જેમાં કોઈ મલિનતા નથી, અને એમાંથી જે ઓમકારનો પ્રચંડ ધ્વનિ ઉઠે, એ પ્રચંડ ધ્વનિની તાકાત કેટલી હોય, તો એ ધ્વનિ દ્વારા શું ન થઈ શકે? પણ એવું તેને વિચારવું જ નથી. એ વર્તમાનમાં અહીંયા રહ્યો છે ત્યારે વૈજ્ઞાનિકો કહે છે, વાત માને છે, પોતે ઇન્દ્રિયો દ્વારા જાણ્યું નથી છતાં પણ એને માને છે. પણ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાનની જે વાત છે, જે શાસ્ત્રમાં આવેલી વાત છે, એનો એ સ્વીકાર નથી કરતો. અહીંયા એ વાત કહે છે કે પ્રભુ, આ કારમણે રજગણો ભેગા થાય, બંધાય અને છૂટા પડે, એનું લક્ષ તું છોડીને તારા સ્વરૂપમાં જાણે તું તારા ભાવનો કરતા થાય છે, તો તું વિભાવ ભાવનો કરતા થવાનું છોડી અને તારું ત્રિકાળ ધ્રુવ નાયક સ્વરૂપ છે એના તરફ લક્ષ કરને, અને જે જ્ઞાનની પર્યાય થાય છે એમાં તું તારા સ્વરૂપને અનુભવમાં લેને. બસ આટલી વાત સમજાવી છે કે તું શુક્રા હોશિયાળો થઈ ગયો છે, આ કર્મ 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 કરીને તું નકામાનો શા માટે હોશિયાળો થઈને ફરે છે? તું એવો ને એવો સક્ષમ છે, તું મહાન છે, એમ અહીંયા તો આત્માનું મહાત્મ્ય લાવે છે. ઉદાહરણમાં એ મંત્રનું ઉદાહરણ આ રીતે છે કે મંત્ર દ્વારા એ સાપનું ઝેર એ ઉતરી જાય છે. આપણે એની જગ્યાએ એવું લઈ શકીએ કે અહીંયા પેલો સાઉન્ડ વેવ પ્રોડ્યુસ કરતો હોય એના દ્વારા સામે પેલું કેન્સર મટી જાય છે, એના જેવી વાત છે. બંને આ ડિવાઇસ જુદી છે, બંને અડતી પણ નથી, અહીંયાથી કંઈક નીકળે છે જે દેખાતું પણ નથી, ને છતાંય પેલા શરીરની અંદર એક એવા ફેરફારો થાય છે કે પેલાને કેન્સર મટી જાય છે. આપણે એ જગ્યાએ અત્યારે વર્તમાનમાં આ ઉદાહરણ લઈએ તો બંને વસ્તુ જુદી છે, બંને વસ્તુ જુદી છે. અહીંયા એમ લેવામાં આવ્યું કે જે મંત્ર જે છે, એ સાધકના મંત્ર જે છે એ ત્યાં રહ્યા છે, અને ત્યાં જે ધ્વનિ છે એ ત્યાં રહ્યો, અને સામે પેલું બીજું શરીર છે જેમાં એ સાપનું ઝેર ચડ્યું છે એ જુદું છે. તો ત્યાં જે ક્રિયા થાય છે તો એ બંને વચ્ચે સંબંધ શું હોય? બંને વચ્ચે નિમિત્ત નૈમિતિક સંબંધ છે. ખરેખર તો એ ઝેર જે ઉતરી જાય છે તે સમયે એને કારણે જે ઝેર ઉતરી જાય છે, એ ઝેર ઉતરી જાય છે એને કારણે ઉતરી જાય છે, અને અહીંયા આ મંત્ર બને છે એનું કાર્ય, એ મંત્ર બનવા રૂપે એની ક્રિયા છે, એ સાધકની ક્રિયા છે. બંનેની ક્રિયા જુદી જુદી છે. આપણે જો ઉદાહરણ લઈએ તો એમ લઈએ કે જ્યાંથી સાઉન્ડ વેવ એનર્જી ઉત્પન્ન થાય છે રેડિયોથેરાપી માટે થઈ, અને જે એનર્જી ઉત્પન્ન થાય અથવા તો રેડિયોથેરાપી લઈએ તો એ જુદી વસ્તુ છે, અને જે બીજું શરીર છે એ જુદી વસ્તુ છે. તો અહીંયા જે થાય છે એ કાર્ય અહીંયા થાય છે, અને પેલા શરીરની અંદર જે ફેરફાર થઈ જાય છે, એ ક્યોર થઈ જાય છે, તે કાર્ય ત્યાં થાય છે. બંનેના કાર્યો જુદી જુદી જગ્યાએ થાય છે, બંને જુદા જુદા દ્રવ્ય છે, એટલે બંને વચ્ચેનો માત્ર નિમિત્ત નૈમિતિક સંબંધ છે, એકબીજામાં વ્યાપતા નથી. અહીંયા જે ઉદાહરણ છે એને આપણે વધારે આગળ સમજીએ. કે છે કે સાધક કરતા થાય છે તો એ પોતે પોતાના ભાવનો કરતા થાય છે, એટલે કે ધ્યાન ભાવ સર્વ સાધ્ય ભાવોને અર્થાંત સાધકને સાધવા યોગ્ય ભાવ એ એના ભાવ એનો એ કરતા થાય છે, અને એ ભાવ એ સાધ્યના ભાવ છે એ અનુકૂળ હોવાથી, અનુકૂળ શું છે, અનુકૂળ નિમિત્ત છે, એ નિમિત્ત તરીકે એ અનુકૂળ છે, એ એટલે અનુકૂળ હોવાથી નિમિત્ત માત્ર થતા સાધક કરતા થયા વિના, સાધક એમાં પેલું સર્પનું ઝેર ઉતારવામાં કંઈ કરતો નથી, સાધક તો પોતે પોતાના ભાવનો કરતા થાય છે, અને એ ભાવ જે છે એ અનુકૂળ નિમિત્ત છે, અને એવા અનુકૂળ નિમિત્તને પામીને પેલું વ્યાપેલું ઝેર એ સ્વયંમેવ ઉતરી જાય છે, અથવા તો સ્ત્રીઓ સ્વયંમેવ વિટંબના પામે છે, જેમ કે સ્ત્રીઓમાં જે ધૂણવા વગેરેનું થાય છે તો અહીંયા કંઈક મંત્ર ચાલતા હોય સ્ત્રી ધૂણવા માંડે છે તો એ સ્ત્રીની પોતાની ક્રિયા છે, એ સ્વયં પોતે કરે છે, બંધનો સ્વયં મેવ તૂટી જાય છે. જો હજી વિશ્વાસ ના આવતો હોય તો એક આપણે ધાર્મિક ઉદાહરણ લઈએ. માનતુંગાચાર્ય ભગવાનને બેડીઓથી બાંધવામાં આવ્યા અને કાળ કોટડીની અંદર પૂરી દેવામાં આવ્યા. તેમણે અંદરમાંથી એવી ભક્તિની ધૂન લાગી, પોતાના સ્વરૂપનું લક્ષ થયું, અને પછી તીર્થંકર ભગવાનની સ્તુતિ અંદરમાંથી એવી ઉપડી, એવો ભક્તિભાવ ઉત્પન્ન થયો કે ભક્તામર સ્તોત્ર આખું રચાઈ ગયું. એ ભક્તામર સ્તોત્ર જ્યારે રચાય છે અને જે શુભ ભાવ એમનો પ્રગટ થાય છે, અહોભાવ પ્રભુ પ્રત્યેનો પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એ એનો નિર્ણય અંદરમાં વર્તે છે, અને એ શુદ્ધ સ્વરૂપને પૂર્ણતાએ પ્રગટ કરવું છે, અને જે પૂર્ણ થયા છે એમના તરફ એટલા માટે જે અહોભાવ પ્રગટ થાય છે એ એવા માનતુંગાચાર્યનો ઉત્કૃષ્ટ ભાવ છે, અને એ ઉત્કૃષ્ટ ભાવને કારણે બધી બેડીઓ તૂટી જાય છે, બધી શૃંખલા તૂટી જાય છે. આ વાત આપણે ધર્મમાંથી જાણીએ છીએ, શાસ્ત્રમાંથી, પ્રથમાનુ યોગના શાસ્ત્રમાંથી આપણે સમજીએ છીએ, અને ભક્તામર સ્તોત્ર આપણે બોલીએ છીએ. ત્યાં શું છે પ્રભુ, જરાક વિચાર કરો કે માનતુંગાચાર્ય ભગવાનનો અહો ભાવ છે એ ભાવના એ કરતા છે, એ ભાવ તીર્થંકર ભગવાનનું લક્ષ કરીને થયેલો ભાવ એટલે શુભ ભાવ છે, પણ સમ્યક દ્રષ્ટિ છે, એ સમ્યક દ્રષ્ટિ છે, અને પોતાના સ્વરૂપને એ જાણે છે, પોતાના સ્વરૂપમાં જાય છે, એટલે એમને એ ભાવ જે છે તે ઉત્કૃષ્ટ શુભ ભાવ છે, કેમ કે પોતાને ખ્યાલ આવે છે કે આ અંતરનો ભાવ, અંદરમાંથી આવતો જે ભાવ, શુદ્ધ ભાવ, એમાં પૂર્ણપણે રહી જવું, એમાં પૂર્ણપણે સ્થિરતા કરી લેવી એ કેટલી આકરી વસ્તુ છે, કેટલું દુર્લભ છે, એટલે એમને એવો ભાવ પ્રભુ પ્રત્યે આવે છે કે પ્રભુ આપે તો એમાં સ્થિરતા કરી લીધી, એવા પોતાના સ્વરૂપની અંદર સ્થિરતા કરી લીધી, આપ કેવા મહાન છો, એમ કરીને પ્રભુની મહાનતાનું વર્ણન એ ભક્તામર સ્તોત્રની અંદર કરવામાં આવ્યું છે. તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન સર્વજ્ઞ થયા છે એવા તીર્થંકર ભગવાન પ્રત્યે નો અહોભાવ, એમની મહાનતા કેવી છે એ દર્શાવતું આખું સ્તોત્ર છે, અને એ સ્તોત્ર એ શુભ ભાવ છે, એ ભાવના કરતા એ માનતુંગાચાર્ય ભગવાન છે. માનતુંગાચાર્ય ભગવાન એ વખતે કાળ કોટડીમાં સાંકળોથી બંધાયેલા છે. હવે આ ભાવ છે અને પેલી સાંકળો એ વસ્તુ જુદી છે, બંને વસ્તુ જુદી છે, અને સાંકળો તૂટી જાય છે, સાંકળો તૂટી જાય છે. એનો અર્થ શું થયો કે સાંકળો તૂટવી એ એનું કાર્ય એમાં જ ઉદગળમાં થવાનું હતું તે થયું, અને આ તરફ માનતુંગાચાર્ય ભગવાનના એવા જ એ વખતે જે ભાવ હતા એ અનુકૂળ નિમિત્ત હતું, એ અનુકૂળ નિમિત્ત હતું, એવું નિમિત્ત પામી અને પેલી સાંકળો તૂટી જાય છે, એટલે પેલું ઉદગળ એ રીતે પરિણમન કરે છે. પણ પરિણમન બંનેનું સ્વતંત્ર છે, પેલી તરફ જીવનું પરિણમન છે, આત્માનું પરિણમન છે, માનતુંગાચાર્ય ભગવાનના શુભ ભાવ છે એવું પરિણમન છે, અને આ તરફ પૂતગળનું પરિણમન છે, સાંકળનું પરિણમન છે, બંને વસ્તુ ભિન્ન છે. આ જો ઉદાહરણ પકડાય, આ ઉદાહરણ સમજાય, તો એ જ રીતે અહીંયા એને લેવાનું છે કે જીવને જેવા ભાવ થાય છે એવા ભાવ એ ભલે કરે, એનો એ કરતા થાય, પણ તે વખતે જે કારણે રચકણો ભેગા થાય અને કર્મરૂપ અવસ્થાને પ્રાપ્ત કરે તો એમાં એક કારણે રજકણો પોતે સ્વયં બંધાય છે, એમાં જીવ કંઈ કરતા થઈને પૂતગળ કર્મને બાંધતો નથી. તો આ વાતને અહીંયા ટીકામાં સમજાવવામાં આવી. આપણે ફરીથી ટીકા વાંચીએ, આખી ટીકા ફરીથી વાંચીએ છીએ. બહુ સહેલાઈથી સમજાય એવું છે આમાં. આત્મા પોતે જ તે પ્રકારે તે રૂપે પરિણમવાથી જે ભાવને ખરેખર કરે છે એ ભાવનો એ કરતા થાય છે. સાધકની જેમ તે આત્માનો ભાવ નિમિત્તભૂત થતાં પૂતગળ દ્રવ્ય કર્મપણે સ્વયં એવો પોતાની મેળે જ પરિણમે છે. આ સિદ્ધાંત છે અને આ વાતને સ્પષ્ટપણે સમજાવવામાં આવે છે કે જેમ સાધક તે પ્રકારના ધ્યાન ભાવે પોતે જ પરિણમતો થકો ધ્યાનનો કરતા થાય છે. ધ્યાન ભાવે પરિણમે છે તો ધ્યાનનો એ કરતા થાય છે. અને તે ધ્યાન ભાવ એ સર્વસાધ્ય ભાવોનું એ સર્વસાધ્ય ભાવો જે છે એ અનુકૂળ નિમિત્ત છે. એ ધ્યાન ભાવ સર્વસાધ્ય ભાવોને ધ્યાન ભાવ જે છે એ જેનો એ કરતા થાય છે એ સાધ્ય ભાવોને અર્થાંત સાધકને સાધવા યોગ્ય ભાવો જે એને સાધવા યોગ્ય છે એ એને અનુકૂળ નિમિત્ત છે. અને એમ કરતા એ સાધક કરતા થતો નથી અને છતાં પણ પેલી તરફ એની અસર આવે છે. એ એની અસર નથી, એ પેલા મૂળની અસર છે. સાધક કરતા થતો નથી અને છતાં પણ પેલું કોઈકની અંદર વ્યાપેલું ઝેર એ સ્વયંમેવ ઉતરી જાય છે, અથવા તો સ્ત્રીઓ સ્વયંમેવ વિડંબના પામે છે અને બંધનો સ્વયંમેવ તૂટી જાય છે. તેવી રીતે આ આત્મા અજ્ઞાનને લીધે મિથ્યા દર્શન આદિ ભાવે પોતે જ પરિણમતો થકો મિથ્યા દર્શન આદિ ભાવનો કરતા થાય છે. એ મિથ્યા દર્શન આદિ અનેક પ્રકારના ભાવનો એ કરતા થાય છે અને એ મિથ્યા દર્શન આદિ ભાવ એ પૂતગળ દ્રવ્યને માટે અનુકૂળ નિમિત્ત છે. પૂતગળ દ્રવ્યને માટે અનુકૂળ નિમિત્ત શું છે, કઈ રીતે, તો કે એને કર્મરૂપે બંધાવવામાં એ અનુકૂળ નિમિત્ત છે. પૂતગળ દ્રવ્યને કર્મરૂપે પરિણમવું હોય તો એમાં એ અનુકૂળ નિમિત્ત થતા એ વખતે આત્મા કરતા થતો નથી. આત્મા કરતા થયા સિવાય એ પૂતગળ દ્રવ્ય કર્મરૂપે બંધાય છે. મોહની આદિ કર્મરૂપે બંધાય છે, સ્વયંમેવ એ રીતે એ પરિણમે છે. ભાવાર્થમાં અહીંયા કહે છે કે આત્મા તો અજ્ઞાન રૂપ પરિણમે છે, કોઈ સાથે મમત્વ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે, તે ભાવોનો પોતે કરતા થાય છે. તે ભાવો નિમિત્ત માત્ર થતા પૂતગળ દ્રવ્ય પોતે પોતાના ભાવથી જ કર્મરૂપે પરિણમે છે. એટલે બંનેની વચ્ચે પરસ્પર નિમિત્ત નૈમિતિક ભાવ માત્ર છે. અને કર્તાપણું કેવું છે, તો કે કર્તાપણું તો બંનેનું પોતપોતાની અંદર છે. બંને પોતપોતાના ભાવમાં રહ્યા છે એટલે કર્તા તો બંને પોતપોતાના ભાવના છે એવો એ નિશ્ચય છે. જીવ પોતાના ભાવનો કર્તા છે અને પેલું પૂતગળ કર્મ બંધાય છે એ પૂતગળો એ પોતે પોતાની ક્રિયાના કર્તા થાય છે, બંધાવા રૂપ ક્રિયાના કરતા છે. હવે આના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચન આપ્યું છે એ પ્રવચનમાંથી કેટલાક અંશો લઈએ. પ્રવચન રત્નાકર ભાગ પાંચમું, એમાં પાના નંબર 9 ઉપર ગાથા 91 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા મિથ્યાત્વ આદિ વિકાર રૂપે પોતાથી થાય છે. વિકાર ભાવનો પોતે કરતા અને વિકાર ભાવ તે એનું કર્મ. જેવા જે ભાવ કરે છે એવા ભાવનો આત્મા પોતે કરતા છે અને એ વિકાર ભાવ એ જ એનું કાર્ય છે, કર્મ છે. વિકારનો કરતા નિમિત્ત કર્મ નિમિત્તપણે રહેલું કર્મ છે એમ ત્રણ કાળમાં છે નહીં. એટલે કે વિકારનો કરતા આત્મા જ છે પણ પેલું નિમિત્ત તરીકે શું છે, કર્મ, કર્મની પ્રકૃતિ, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, એ બધી કર્મની પ્રકૃતિ એવા એ કર્મ છે એ કંઈ વિકારના કરતા નથી. ત્રણ કાળમાં એ વિકારના કરતા થઈ શકે નહીં. જીવ ચાર ગતિમાં રખડે છે એ કર્મને કારણે નહીં પણ એ પોતાને કારણે. જીવ ચાર ગતિમાં રખડે છે તે પોતાના કારણે રખડે છે, કર્મના કારણે નહીં. કર્મ તો જડ છે, પરદ્રવ્ય છે, કર્મજીવને હેરાન કરે છે એ વાત યથાર્થ નથી. કર્મજીવનું શું બગાડે? કર્મજીવનું કંઈ બગાડતા નથી. ભગવાન આત્મા તો ત્રિકાળ એવો ને એવો શુદ્ધ જ્ઞાયક રહે છે, આનંદમય છે, સુખમય છે, શાંતિમય છે, ત્રણેય કાળ એવો જ છે. માત્ર એની દ્રષ્ટિ ત્યાં જતી નથી એટલે એને એનો અનુભવ થતો નથી. એક વખત સમ્યક દર્શન થાય તો એને ખ્યાલ આવે કે ગમે તેવા કર્મના ઉદયો વર્તતા હોય છતાંય ભગવાન આત્મામાં કંઈ બગાડ થયો નથી. ભગવાન આત્મા ત્રિકાળ નાયક 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 આનંદ સુખ શાંતિનો પિંડ એવો ને એવો જ છે. એ વાતનો એને એક વખત સમ્યક દર્શન થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, સ્વાનુભૂતિ થાય તો ખ્યાલ આવે. કર્મ કંઈ કરતા નથી, કર્મ કંઈ બગાડતા નથી. કર્મ તો શું છે? કર્મને તો આપણે એમ કહી શકીએ કે એ તો એ બેરોમીટર છે, એ તો પારાશીસી છે કે જે દર્શાવે છે કે પૂર્વે તે આવા ભાવ કર્યા હતા જેને હું નિમિત્ત પામીને આવા કારણ રચકણો બંધાયા છે. એટલે એના ઉપરથી ખ્યાલ આવે કે પૂર્વે જીવે આવા ભાવ કર્યા હતા. બસ પૂર્વે જેવા ભાવ કર્યા હતા એ ભાવ કેવા હતા એ જાણવું હોય તો આપણને એ દ્રવ્ય કર્મ દ્વારા આપણને ખબર પડે. પણ દ્રવ્ય કર્મને આપણે ક્યાં જાણીએ છીએ કે આપણે દ્રવ્ય કર્મ કેવા છે? ઇન્દ્રિયો દ્વારા કંઈ જાણીએ છીએ? એ ઉદયમાં આવે ત્યારે ખબર પડે કે આ ઉદયમાં આવ્યું એટલે કંઈક એવા જળ કર્મો ઉદયમાં આવ્યા છે એટલે પૂર્વે એવા ભાવ કર્યા હશે. બસ આટલી વાત ખ્યાલમાં આવે છે કે પૂર્વે એવા ભાવ કર્યા હશે એના નિમિત્તે આવા જળ કર્મ બંધાયા અને એ ઉદયમાં આવ્યા છે. એ મારી સમીપમાં છે પણ મારામાં એ પેસતા નથી. મારામાં એ પેસતા નથી એટલી જાગૃતિ રહે તો પછી એ જળ કર્મ ભલે ઉદય પામ્યા, જે થતું હોય તે ભલે થાય, હું એનો જાણનારો દેખનારો જ્ઞાતા છું. મારો ઉપયોગ એ તરફ ગયો છે છતાં પણ હું એનાથી ભિન્ન છું. ઉપયોગમાં એ સ્પષ્ટ દેખાય છે. પેલા અરીસાની અંદર જે મોરનું પ્રતિબિંબ સ્પષ્ટ દેખાય છે તો એ અરીસાની અંદર દેખાતું પ્રતિબિંબ એ પ્રતિબિંબ જ છે, એ મોર નથી. એવો જેમ આપણને નિર્ણય થાય છે એ રીતે જે કંઈ કર્મ ઉદયમાં આવ્યું છે એ બહારમાં છે, એ મારી અંદર નથી. મારા ઉપયોગની અંદર એનું જ્ઞાન થાય છે પણ એ મારામાં નથી, હું એનાથી તદ્દન જુદો ભિન્ન છું. આવી જો જાગૃતિ રાખવામાં આવે તો ઘણી નિર્જરા થાય છે અને પોતે પોતાના સ્વરૂપમાં સહેલાઈથી જાય છે. નીચે અહીંયા કહે છે છેલ્લા પેરેગ્રાફમાં કે સ્વભાવનું ભાન નથી ત્યાં સુધી, સ્વભાવનું ભાન નથી ત્યાં સુધી મિથ્યાદ્રષ્ટિ મિથ્યાત્વ ભાવનો કરતા છે. આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતા એવો જે ભાવ આત્માને થાય છે મિથ્યાત્વના ભાવ, એનું નિમિત્ત પામીને, એટલે એમ કહેવાય કે આત્માનો તે ભાવ નિમિત્તભૂત થતા પુદ્ગળ દ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. સ્વયમેવ પરિણમે છે એ સ્પષ્ટ, એ પોતાની મેળે જ પરિણમે છે, એમાં કોઈ ફેરફાર નથી, બે મત નથી. આત્માના પરિણામ નિમિત્તભૂત થતા જે જળ કર્મ બંધાય તે પોતાથી બંધાય છે, તે પોતાથી બંધાય છે, તે જળની પર્યાય જળથી થાય છે. અહીંયા ગાથાની શરૂઆતમાં જે વાત કરી દીધી હતી કે ભાઈ તારા ભાવ જે થઈ રહ્યા છે એ વખતે પેલા જળ પરમાણુઓનું શું થાય છે એની વાત અહીંયા તો કરવી છે. એટલે એ વાતને અહીંયા મહત્વ આપીને અહીંયા ગુરુદેવ સમજાવે છે કે જે જળ કર્મ બંધાય તે પોતાથી, એટલે એ કર્મ દ્વારા, એ પરમાણુઓ દ્વારા જ તે બંધાય છે, એ જળની પર્યાય જળથી થાય છે. આત્માના એમાં ભાવ નિમિત્ત તરીકે ભલે રહ્યા પણ એ આત્મા એ કરતા થઈ અને એમાં કંઈ કરતો નથી. આત્મા કર્મની અવસ્થાનો કરતા નથી. કર્મ બંધાય તેમાં જીવનો વિકારી ભાવ નિમિત્ત હોવા છતાં પુદ્ગળ દ્રવ્ય સ્વયમેવ કર્મપણે પરિણમે છે. જીવ એને કર્મપણે પરિણમાવે છે, બાંધે છે એમ નથી. જીવે રાગદ્વેષ કર્યા માટે કર્મને બંધાવવું પડ્યું એમ નથી. પાના નંબર 10 ઉપર છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ કહે છે કે વ્યવહાર છે તે નિશ્ચયનો કરતા નથી. બહુ શાંતિથી આ પેરેગ્રાફ બરાબર સમજવા જેવો છે. ઘણી મહત્વની વાત આમાં લખી છે. ગાથા તો આપણે સમજ્યા, ઉદાહરણ પણ સમજ્યા, આપણે નવું ઉદાહરણ પણ લીધું, માનતુંગાચાર્ય ભગવાનનું પણ ઉદાહરણ લીધું, ઘણા ઉદાહરણો લઈને આપણે વાતને સમજ્યા છીએ કે બે દ્રવ્ય જુદા છે, સ્વતંત્ર પરિણમન છે. અહીંયા જે વાત ગુરુદેવ સમજાવે છે એ વાતને બરાબર સમજવા જેવી છે. એમાં ઘણી વાત એક સાથે આવે છે. ગુરુદેવ અહીંયા કહે છે કે વ્યવહાર છે તે નિશ્ચયનો કરતા નથી. ચૈતન્ય સ્વભાવ ઉપર દ્રષ્ટિ દેતા ભગવાન આત્મા, ધ્રુવ, ત્રિકાળી, જ્ઞાયક, જ્ઞાયક, જ્ઞાયક એની ઉપર દ્રષ્ટિ દેતા સહજ આનંદ સ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને જે સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થાય છે તેનો કરતા આત્મા છે, પોતે પોતાના ભાવનો કરતા છે. અને ખરેખર તો એ નિર્મળ પર્યાયનો કરતા પણ પોતે નથી. સૂક્ષ્મતાથી જોઈએ તો પર્યાયના ઉત્પાદ અને વ્યય, પર્યાયનું ઉત્પન્ન થવું અને વ્યય થવો એના પોતાના પર્યાયના સત્કારકથી થાય છે. એટલે ખરેખર તો તે નિર્મળ પર્યાયનો કરતા પર્યાય પોતે છે, પણ પર્યાયનો આત્મા સાથે અભેદપણાનો સંબંધ ગણીને, પર્યાયનું જીવની પર્યાયનું જીવ સાથે અભેદપણું એક અપેક્ષાથી છે. જ્યારે દ્રષ્ટિનો વિષય બતાવવો હોય ત્યારે એમ કહેવામાં આવે કે બે અંશ છે, એક બદલાતો અંશ અને એક ન બદલાતો અંશ. એમાં બદલાતો અંશ જે છે તે પર્યાય છે અને ન બદલાતો અંશ છે તે ધ્રુવ છે. અને એ ન બદલાતો અંશ ધ્રુવ છે તે દ્રષ્ટિનો વિષય છે. પણ ભગવાન આત્માની વાત કરવામાં આવે ત્યારે દ્રવ્યગુણ પર્યાય સહિત આત્મા આપણે એમ સમજીએ છીએ. એટલે આત્મા અને પર્યાય, એની પર્યાયને અભેદપણાનો સંબંધ ગણીએ તો એ સમ્યક દર્શનની પર્યાયનો કરતા આત્મા કહેવામાં આવે છે. પરંતુ તે સમ્યક દર્શનની પર્યાયનો કરતા આત્મા છે, પણ વ્યવહાર સંકિત નથી. સમ્યક દર્શનની પર્યાયનો કરતા વ્યવહાર સંકિત નથી, વ્યવહાર નિશ્ચયનો કરતા નથી. ત્યાંથી શરૂઆત જ કરી છે ગુરુદેવે અને અહીંયા આ સુધી આપણને લઈ આવ્યા કે ભાઈ સમ્યક દર્શનની પર્યાય થાય એનો કરતા આત્મા હોય, પરંતુ સમ્યક દર્શનની પર્યાયનો કરતા વ્યવહાર સંકિત નથી. વ્યવહાર સંકિત શું છે તે આપણે જાણીએ છીએ. સાચા દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, એ બધું વ્યવહાર સંકિત છે. એવું વ્યવહાર સંકિત એ કંઈ સમ્યક દર્શનની પર્યાયનું કરતા થતું નથી. નિશ્ચય રત્નત્રયમાં વ્યવહાર રત્નત્રય નિમિત્ત છે, એને સમ્યક દર્શન થાય છે, એને નિશ્ચય રત્નત્રયની પ્રાપ્તિ છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની જ્યારે પ્રાપ્તિ છે તો સાથે એ વખતે જે રહેલો વ્યવહાર છે એ વ્યવહાર એ કેવો છે તો કે એને દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા હોય, એને નવતત્વની શ્રદ્ધા હોય. યથાર્થ શ્રદ્ધા એને પદાર્થોની હોય, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વોની યથાર્થ શ્રદ્ધા એને વ્યવહાર શ્રદ્ધા એ વખતે એ રીતે એમ જ હોય. એટલે નિશ્ચય રત્નત્રયમાં એ વ્યવહાર રત્નત્રય છે એ નિમિત્ત છે, પણ વ્યવહાર રત્નત્રય નિશ્ચય રત્નત્રયનું કરતા નથી. નિમિત્ત છે એટલે એ વખતે એવું જ હોય છે. નિશ્ચય રત્નત્રય છે ત્યારે સાથે રહેલો વ્યવહાર કેવો હોય એટલું ત્યાં જ્ઞાન કરાવવામાં આવે છે. પણ એ વ્યવહાર રત્નત્રય કંઈ નિશ્ચય રત્નત્રયનું કરતા થતું નથી, એને કારણે સમ્યક દર્શનની નિર્મળ પર્યાય પ્રગટ થતી નથી. અહીં કહ્યું ને કે વ્યવહાર રત્નત્રય કરતા થયા સિવાય જીવ સ્વયં નિશ્ચય રત્નત્રય પણે સ્વભાવના લક્ષે પરિણમે છે. વ્યવહાર રત્નત્રય એટલે દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા એ છે અને પડી છે, છતાંય એ કંઈ કરતા થઈ અને જીવની અંદર સમ્યત્વની પર્યાયને ઉત્પન્ન કરતું નથી. દેવગુરુ શાસ્ત્રની યથાર્થ શ્રદ્ધા થઈ છે એ વાત બરાબર છે, નવતત્વની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા થઈ છે, તત્વનું સ્વરૂપ બરાબર જેમ છે તેમ જાણ્યું છે, તે છતાંય એ કંઈ કરતા થઈ અને આ જીવને સ્વાનુભૂતિ થાય, પોતાના સ્વરૂપનો અનુભવ થાય, નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર થાય એમ બનતું નથી. એટલે એવો એ વ્યવહાર રત્નત્રય કરતા થયા વિના જ જીવને સ્વયં નિશ્ચય રત્નત્રય પ્રગટ થાય છે, એ સ્વભાવના લક્ષે પરિણમે છે ત્યારે થાય છે. એટલે સ્વભાવના લક્ષે પરિણમનારો આ જીવ જુદો છે અને પેલા વ્યવહાર રત્નત્રય એ બહારમાં જુદા રહ્યા. જ્યાં વ્યવહાર રત્નત્રયને મોક્ષનું પરંપરા કારણ કહ્યું હોય ત્યાં તેને ઉપચારથી કહેવામાં આવ્યું છે, એ ઉપચારથી કથન છે એમ સમજવું અને તે પણ જ્ઞાનીના સંદર્ભમાં વાત છે. આ બધી વાત જે કહેવામાં આવી કે નિશ્ચય રત્નત્રય વખતે વ્યવહાર રત્નત્રય હોય છે, તો એ બધું જ્ઞાનીના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે. અજ્ઞાનીની તો એમાં કોઈ વાત જ નથી, કેમ કે અજ્ઞાનીને તો એ વ્યવહાર રત્નત્રય એવો પણ એ શુદ્ધ વ્યવહાર પણ હોતો નથી. એટલે અજ્ઞાનીના એ શુભ ભાવ, શુભ રાગ જે છે, એ તો સાચા અર્થમાં સાચો વ્યવહાર પણ નથી. એ નિશ્ચય વિનાનો વ્યવહાર સાચો વ્યવહાર કહેવાતો પણ નથી. એટલે એવા અજ્ઞાનીના શુભ ભાવ છે એને કંઈ પરંપરા કારણનો આરોપ આપવામાં આવતો નથી. એ તો જ્ઞાનીના સંદર્ભમાં એ વાત કરવામાં આવી કે વ્યવહાર રત્નત્રયને મોક્ષનું પરંપરા કારણ ઉપચારથી કહેવામાં આવ્યું. અજ્ઞાનીને માટે તો એમ પણ નથી. એટલે અજ્ઞાની એમ માનતો હોય કે આ વ્યવહાર રત્નત્રય છે તે પરંપરા કારણ છે, એટલે હું શુભ ભાવ કરીશ અને પછી મને સમ્યક તો થશે, તો એની મૂંઢતા છે. અજ્ઞાનીને વ્યવહાર હોતો નથી, નિશ્ચય વિના વ્યવહાર હોય નહીં. અજ્ઞાનીને તો વ્યવહાર મૂંઢ કયો છે, અને એ વાત પછી આગળ આવશે 413મી કાથાની અંદર એ વાત આગળ આવશે. સૌથી નીચેના પેરેગ્રાફમાં 11મા પાના ઉપર અહીંયા કહે છે કે જળ અને ચેતનની પર્યાય થાય તે વખતે જ્ઞાનીની ત્યાં ઉપસ્થિતિ બાહ્ય વ્યાપ્તિ હોય તો જ્ઞાની તેમાં નિમિત્ત કહેવામાં આવે છે. તીર્થંકર ભગવાન કેવળી ભગવાન હોય, સામે બિરાજતા હોય, આપણે સમોસરમાં બેઠા હોઈએ, એમની વાણી સાંભળતા હોઈએ, તો એ આપણે માટે નિમિત્ત કારણ થાય, આપણને સ્વાનુભૂતિ થાય, સમ્યક દર્શન થાય, ત્યારે એ નિમિત્ત કહેવામાં આવે છે. પણ નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કરતા નહીં, નિમિત્ત કંઈ કરે એમ નહીં. નિમિત્ત અને નિમિત્ત કરતા એ બે વસ્તુમાં ફેર છે. નિમિત્ત અને નિમિત્ત કરતા એમાં ફેર છે. અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ જે રાગ દ્વેષનો કરતા થાય છે, તેનો રાગ ભોગ આદિ જે ક્રિયા થાય તેનો નિમિત્ત કરતા કહેવામાં આવે છે. જો અહીંયા સ્પષ્ટ કર્યું, અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવ જે રાગ દ્વેષનો કરતા થાય છે, તેનો રાગ ભોગ આદિ જે ક્રિયા થાય તેનો નિમિત્ત કરતા કહેવામાં આવે છે. રાગ જે છે એનો રાગ, રાગ દ્વેષનો કરતા થાય ત્યારે એનો જે રાગ છે એની જે ક્રિયા થાય, ભોગ આદિની ક્રિયા થાય, એનો નિમિત્ત કરતા કહેવામાં આવે. રાગ દ્વેષ વખતે એનો જે રાગ છે એ રાગને એ ભોગ આદિની ક્રિયાનો નિમિત્ત કરતા કહેવામાં આવે છે. મિથ્યાદ્રષ્ટિને નિમિત્ત કરતા કહેવામાં આવે છે ક્યારે, કે જ્યારે એ રાગ દ્વેષનો કરતા થાય છે એ વખતે જે ક્રિયા કરે છે ભોગ આદિની, એ ક્રિયાનો એ નિમિત્ત કરતા એનું રાગ છે. જ્ઞાનીને પોતાના જ્ઞાતાદ્રષ્ટા ભાવનું ભાન થયું છે, તેને જે રાગ છે તે જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. જો આ નિમિત્ત સમજાયું, પેલું નિમિત્ત કરતા સમજાયું, હવે અહીંયા નિમિત્ત સમજાયું. શું નિમિત્ત સમજાયું? કે જ્ઞાનીનું ઉદાહરણ લઈને ગુરુદેવ કહે છે કે જ્ઞાનીને પોતાના જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવનું ભાન થયું છે, સમ્યક દ્રષ્ટિ થયો છે, એટલે પોતે જ્ઞાતાદ્રષ્ટા છે, જોનારો જાણનારો છે, એવું એને ભાન થયું છે. તેને એવા જ્ઞાનીને પણ શુભ ભાવ થાય છે ને, એટલે એને જે રાગ થાય છે તે જ્ઞાનની પર્યાયમાં નિમિત્ત છે. જે શુભ ભાવ થયો છે એને એ જાણે છે. જ્ઞાનીને જે શુભ ભાવ થયો છે એને એ જ્ઞાતા દ્રષ્ટાપણે જાણે છે, એટલે એના જ્ઞાનની પર્યાયમાં એ નિમિત્ત કહેવાય છે. જ્ઞાનની જાણવાની પર્યાય એની પોતાની, એટલે જ્ઞાનની જાણવાની પર્યાયનું ઉપાદાન કારણ એ શું છે? તો કે પર્યાય પોતે છે, અને તેમાં પેલો શુભરાગ જે છે તે નિમિત્ત છે. પેલી તરફ અજ્ઞાનીની વાત કરી એમાં નિમિત્ત કરતા પણ સમજાયું, અને અહીંયા જ્ઞાનીની વાત દ્વારા આ નિમિત્ત સમજાયું. એટલે એમ નિમિત્ત અને નિમિત્ત કરતા, નિમિત્ત કરતા અને નિમિત્ત એ બે વસ્તુમાં આવો ફેર છે. અહીંયા ભાવાર્થ ઉપરનું પ્રવચન એની અંદર 13મા પાના ઉપર સૌથી નીચેના પેરેગ્રાફમાં ગુરુદેવે બહુ સરસ વાત સમજાવે છે, એ વાત આપણે લઈએ. આત્મા રાગના કરતાપણે પરિણમે તે અજ્ઞાન ભાવ છે. આત્મા રાગના કરતા પણ એ પરિણમે તે અજ્ઞાન ભાવ છે. અજ્ઞાનવશ કોઈ સાથે મમત્વ મિથ્યાત્વનો ભાવ કરે છે, કોઈ સાથે રાગ કરે છે, કોઈ સાથે દ્વેષ કરે છે, તે ભાવોનો તે સ્વયં કરતા થાય છે. એમાં શું શું હોય તો કે મારી લક્ષ્મી, મારું મકાન, મારું સોનું, મારું જવેરાત, મારો પુત્ર, મારી આબરૂ ઇત્યાદિ એ પોતાના માને એ મમતા એ મિથ્યાત્વ છે. અને તે બાહ્ય પદાર્થોને દેખીને તેમને અનુકૂળ પ્રતિકૂળ જાણી બાહ્યમાં જે પદાર્થો છે એ બધા પદાર્થો સંયોગો એને અનુકૂળ અથવા પ્રતિકૂળ જાણીને અનુકૂળ છે તો એમાં પ્રીતિ કરે અને પ્રતિકૂળ હોય તો એમાં અપ્રીતિ કરે, તે એના રાગ અને દ્વેષ છે. ત્યાં એ બાહ્ય ચીજ રાગ દ્વેષનું કારણ નથી. બાહ્ય ચીજ છે એ રાગ દ્વેષનું કારણ નથી, કેમ કે પર ચીજ છે તે જ્ઞેય છે. તેમને અનુકૂળ પ્રતિકૂળ જાણીને પોતે સ્વયં રાગ દ્વેષ પણ પરિણમે છે. એ ચીજ એનામાં રાગ દ્વેષ કરાવતી નથી, કરતી નથી. ચીજ તો માત્ર જ્ઞેય જ છે, ચીજ કંઈ કરતી નથી, એ જ્ઞેય છે. પણ આ જીવ પોતે જ રાગ દ્વેષ પણ પરિણમે છે. આવી દ્રવ્યની સ્વતંત્રતા છે. તો આ રીતે આ ગાથા 91 અહીંયા આપણે પૂરી કરીએ છીએ. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા આપણે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ દેવર તે જયતે પ્રણમો પદ દેવર તે જયતે